નમસ્કાર. આજે આપણે જે વાત કરવાના છીએ એનો આધાર છે રમણ સોની દ્વારા સંપાદિત એક બહુ મહત્વનું પુસ્તક ગુજરાતી સાહિત્ય વિવેચનમાં તત્વવિચાર, અને એમાં પણ ખાસ તો એનો જે પ્રવેશક છે ને એના પર આપણું ધ્યાન રહેશે. આ પ્રવેશક એમ સમજો ને કે ગુજરાતી સાહિત્ય વિવેચનની આખી વૈચારિક ભૂમિકા, એનો વિકાસ કઈ રીતે થયો એ સમજવા માટે જાણે ચાવી જેવો છે. આપણો હેતુ એ છે કે આ પ્રવેશકને આધારે જોઈએ કે આપણા વિવેચકોએ સાહિત્યના મૂળભૂત તત્વો, એના હેતુ, એના મૂલ્ય વિશે શું વિચાર્યું છે, એની આખી સફર કેવી રહી છે. આમ તો આ પુસ્તકમાં ઘણા લેખોનું સંપાદન છે, પણ પ્રવેશક આપણને એ આખી વિચારયાત્રાનો એક નકશો આપી દે છે. તો ચાલો આ મુદ્દાને જરા ઊંડાણથી જોઈએ.
હા, આપે બરાબર કહ્યું. આ પ્રવેશક છે ને એ ખાલી પુસ્તકની પ્રસ્તાવના નથી, એ તો ગુજરાતી સાહિત્યનો જ્યારે આરંભ થયો ત્યારથી લઈને લગભગ કહી શકીએ કે 20મી સદીના અંત સુધી સાહિત્ય વિશે જે કંઈ વિચારાયું, ચિંતન થયું, એનો એક ટૂંકો પણ ઘણો સચોટ પરિચય આપે છે. અને એ સ્પષ્ટ કરે છે કે આપણું ગુજરાતી વિવેચન એ ખાલી કૃતિ સારી છે કે ખરાબ બસ એટલું કહેવા પૂરતું નહોતું.
ના,
શરૂઆતથી જ સાહિત્યના મૂળ તત્વો ક્યાં, એનું કામ શું, સમાજ માટે એનું શું મહત્વ, આવા ઊંડા પ્રશ્નો પર વિચાર થતો રહ્યો છે.
એટલે શરૂઆત છેક અર્વાચીન યુગથી થાય છે. નર્મદ જેવા આપણા શરૂઆતના મોટા ગજાના લેખકો, એ લોકો ખાલી કવિતા કે નિબંધ નહોતા લખતા, એ સાહિત્ય વિશે વિચારતા પણ હતા. જેમ સંપાદકે નોંધ્યું છે, નર્મદના લેખો કવિ અને કવિતા અને પેલો ટીકા કરવાની રીત, આ લેખો જાણે તત્વવિચારના બીજ રોપે છે. આ ખાલી સમીક્ષા નહોતી, પણ સાહિત્ય પોતે શું છે એના સ્વરૂપ વિશેની એક પ્રાથમિક સૈદ્ધાંતિક ચર્ચાની શરૂઆત હતી.
હા, બરાબર. અને એ જે શરૂઆતનો તબક્કો હતો એમાં પશ્ચિમનો, ખાસ કરીને અંગ્રેજી સાહિત્ય અને એના વિવેચનનો પ્રભાવ એકદમ સ્પષ્ટ દેખાય છે. એ સમયના જે ભણેલા ગણેલા વિદ્વાનો હતા, જેઓ અંગ્રેજી શિક્ષણ પામેલા, એમણે પશ્ચિમી વિવેચનમાં જે ખ્યાલો ચર્ચાતા હતા એને ગુજરાતીમાં લાવવાનું કામ કર્યું. દાખલા તરીકે પેલી વાત આવે છે ને કવિતાના બે પ્રકાર, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ.
હા હા.
સબ્જેક્ટિવ એટલે કવિના પોતાના અંગત ભાવ અનુભવ વ્યક્ત કરે. રમણભાઈ નીલકંઠે એને માટે સરસ શબ્દો આપ્યો, સ્વાનુભવ રસિક. અને ઓબ્જેક્ટિવ એટલે બહારના જગતનું વર્ણન કરે, એને કહ્યું સર્વાનુભવ રસિક.
બરાબર.
તો આ ભેદ પર ચર્ચાઓ થઈ. એવી જ રીતે ક્લાસિકલ અને રોમેન્ટિક સાહિત્યમાં શું ફેર, એની વાતો થઈ. આનંદ શંકર ધ્રુવનો પેલો લેખ સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ, એ આ પ્રકારના વિચાર વિમર્શનું સારું ઉદાહરણ છે.
અને અહીં એ પણ ખાસ નોંધવા જેવું છે ખરું ને કે ખાલી વિચારો નહોતા આવતા, પણ એ વિચારોને કહેવા માટેની ભાષા એટલે કે પારિભાષિક શબ્દો બનાવવાનું, ઘડવાનું કામ પણ સાથે સાથે ચાલ્યો.
બિલકુલ.
અંગ્રેજી શબ્દો માટે ગુજરાતીમાં શું કહેવું, જેમ કે સબ્જેક્ટિવ માટે સ્વાનુભવ રસિક જેવો શબ્દ શોધવો કે બનાવવો, એ પણ મોટો પડકાર હતો અને એટલું જ મહત્વનું કામ હતું. એ ભાષાની સજ્જતા વગર તો આ વૈચારિક ચર્ચા આગળ જ ન વધી શકે.
ચોક્કસ. એ એક પ્રકારનું ડબલ કામ હતું, વિચારને સમજવો અને એને વ્યક્ત કરવા માટે ભાષા પણ તૈયાર કરવી, આત્મસાથીકરણ જેને કહીએ. પણ જુઓ, રસપ્રદ વાત એ છે કે આ પશ્ચિમી પ્રભાવ તો હતો જ, પણ એને સાથે સાથે જ આપણી પોતાની જે ભારતીય પરંપરા છે, ખાસ કરીને સંસ્કૃત સાહિત્ય મીમાંસા, એનું પણ ફરીથી અધ્યયન અને નવી રીતે અનુસંધાન શરૂ થયું. પંડિત યુગના વિદ્વાનોએ આ દિશામાં ખરેખર ઘણું મોટું કામ કર્યું.
ખરું કહ્યું. આ વિદ્વાનોએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જે ઊંડા ખ્યાલો છે, જેમ કે શબ્દ અને અર્થનો સંબંધ, પેલી શબ્દશક્તિની વાત, કાવ્યનો આત્મા શું, રસ છે કે ધ્વનિ કે અલંકાર, રીતિ શું, વક્રોક્તિ શું, આ બધાની ગુજરાતીમાં ગહન ચર્ચા શરૂ થઈ. અને આ ખરી જૂનું જ્ઞાન પાછું કહેવા જેવું નહોતું, બરાબર ને?
ના ના, એવું નહોતું.
છન, આટલું શાસ્ત્રીય લેખ લખ્યો.
હા, એ ખરેખર અદ્ભુત છે. એ બતાવે છે કે એ યુગના વિદ્વાનો કેટલા બહુશ્રુત હતા, કેટલા જુદા જુદા વિષયોમાં એમની ગતિ હતી. અને આજે સંસ્કૃત પરંપરાનું અનુસરણ થયું એ પણ કોઈ એકધારું કે સ્થિર નહોતું, એમાં પણ વિચાર સતત વિકસતો રહ્યો. દાખલા તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા મોટા ગજાના વિવેચક, એમણે શરૂઆતમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રની અમુક મર્યાદાઓ તરફ ધ્યાન દોરેલું, પણ પછીથી એમણે જ સાધારણીકરણ જેવો ઉત્તમ લેખ આપ્યો.
સાધારણીકરણ એટલે શું, જરા સરળ ભાષામાં કહેશો?
હા, સાધારણીકરણ એટલે એમ સમજો કે કોઈ કલાકૃતિમાં જે ભાવ વ્યક્ત થયો હોય એ મૂળ તો કલાકારનો પોતાનો અંગત ભાવ હોય, પણ એ ભાવ જોનાર કે વાંચનાર ભાવક માટે પણ સમાન અનુભૂતિનો વિષય કેવી રીતે બને, કેવી રીતે એ ભાવ સાધારણ એટલે કે કોમન બની જાય એની આખી પ્રક્રિયા. તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના લેખમાં સંસ્કૃતના આ સાધારણીકરણના સિદ્ધાંતને પશ્ચિમી સૌંદર્યશાસ્ત્રના અમુક ખ્યાલો સાથે મૂકીને ચર્ચ્યો.
ઓ, એટલે અહીં ભારતીય અને પશ્ચિમી વિચારધારાઓ વચ્ચે એક પ્રકારનો સંવાદ રચવાનો પ્રયાસ થયો કહેવાય, એક સેતુ બાંધવાની કોશિશ. આ તો ઘણો મહત્વનું પગલું.
ચોક્કસ, બહુ જ મહત્વનું. એ જ દર્શાવે છે કે આપણું ગુજરાતી વિવેચન કોઈ એક જ ચીલામાં બંધાઈને રહ્યું. એણે બંને પરંપરાઓમાંથી જે સારું લાગ્યું, જે ઉપયોગી લાગ્યું, એ ગ્રહણ કરીને એક સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો. અને આ જ દિશામાં પછી આગળ જતા નગીનદાસ પારેખે તો પેલો તુલનાત્મક અભ્યાસ કર્યો, ભારતીય અને પશ્ચિમની સાહિત્ય મીમાંસા કેટલાક સામ્યો, જેમાં એમણે બંને મહાન પરંપરાઓમાં કયા વિચારો સમાન છે, ક્યાં સામ્ય છે એ શોધવાનો એક સભાન પ્રયાસ કર્યો.
એટલે આ પરંપરા જેમ જેમ આગળ વધી તેમ તેમ એણે પોતાની જાતને પણ તપાસવાનું શરૂ કર્યું. ગુજરાતી વિવેચને પોતે શું કર્યું છે, ક્યાં સારું કામ થયું, ક્યાં કંઈક ખૂટે છે, એવું આત્મનિરીક્ષણ પણ થયું. રામનારાયણ પાઠકે એમના જાણીતા લેખ આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નોમાં આ જ કામ કર્યું નહીં?
હા, બરાબર. એમણે એ સમયના ગુજરાતી વિવેચનની સ્થિતિનું બહુ બારીકાઈથી વિશ્લેષણ કર્યું અને કેટલાક મૂળભૂત પેચીદા પ્રશ્નો ઊભા કર્યા. અને આ આત્મચિંતન બહુ જરૂરી છે. એ જ બતાવે છે કે પરંપરા જીવંત છે. જો કોઈ ક્ષેત્ર પોતાની મર્યાદાઓ વિશે વિચારે જ નહીં તો પછી એનો વિકાસ અટકી જાય. રાવી પાઠકનું કામ એ સમયે જે પદ્ધતિઓ ચાલતી હતી એના પર ફરીથી વિચાર કરવા માટે પ્રેરણારૂપ બન્યું. અને પછી થોડા સમય પછી જ્યારે વિવેચન થોડું યાંત્રિક જેવું, પુનરાવર્તનવાળું અને પેલી સર્જનાત્મકતા વગરનું લાગવા માંડ્યું, ત્યારે સુરેશ જોશીએ પેલો ધારધાર લેખ લખ્યો, વિવેચનનો અંત.
હા, એ શીર્ષક જ કેવું જોરદાર છે, વિવેચનનો અંત. શું એ ખરેખર એવું કહેવા માંગતા હતા કે વિવેચન પૂરું થઈ ગયું?
ના, સીધી રીતે તો એમ નહીં, પણ એમનો ઈશારો એ તરફ હતો કે જે પ્રચલિત રૂઢી બની ગયેલી વિવેચન પદ્ધતિઓ હતી, જે ખાલી કૃતિના બહારના ગુણદોષ જોવામાં કે પછી એમાં નીતિ કેટલી છે એ તપાસવામાં જ અટવાઈ ગઈ હતી, એની આખરી ટીકા કરવી હતી. એ કૃતિના આંતરિક તત્વ પર, એની ભાષા કેવી છે, એની રચના કેવી છે, એના પર ધ્યાન આપવા માંગતા હતા.
એટલે કે વિવેચન વધારે કલાકૃતિ કેન્દ્રિત બને એવો એમનો આગ્રહ હતો.
બરાબર, વધારે કલા કેન્દ્રિત. તો આ બંને, રાવી પાઠકનું ચિંતનાત્મક વિશ્લેષણ અને સુરેશ જોશીનો પેલો આક્રમક પડકાર, એ ગુજરાતી વિવેચનને નવી દિશા આપવામાં બહુ મહત્વના સાબિત થયા. અને કદાચ આ જે અંદરનું મંથન થયું ને, એના કારણે જ પછીથી જે આધુનિકતાના વૈશ્વિક પ્રવાહો આવ્યા એને સ્વીકારવા માટે આપણું વિવેચન વધારે તૈયાર થયો.
અરે, વિશાળ બની. પહેલા મુખ્ય ફોકસ અંગ્રેજી સાહિત્ય પર રહેતું, હવે ફ્રેન્ચ, જર્મન, રશિયન એમ યુરોપ અને દુનિયાના બીજા સાહિત્ય અને એની સાથે જોડાયેલા જે દાર્શનિક વિચારો હતા એના તરફ ધ્યાન ગયું. અસ્તિત્વવાદ, સંરચનાવાદ, રૂપવાદ, આવા નવા નવા વિચાર પ્રવાહો ગુજરાતીમાં ચર્ચાવા લાગ્યા.
એકદમ સાચું. પ્રવેશકમાં ભોગીલાલ ગાંધીના મિતાક્ષર સંગ્રહનો ઉલ્લેખ છે. એમાં એમણે અસ્તિત્વવાદ એક વિશ્લેષણ જેવો ગહન લેખ લખ્યો. અસ્તિત્વવાદ એટલે શું? પેલું બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં જે વિચાર આવ્યો, જે વ્યક્તિનું અસ્તિત્વ, એની સ્વતંત્રતા, એની પસંદગી, એના પર ભાર મૂકે.
હા,
તો ભોગીલાલ ગાંધી જેવા વિચારકે આવા સમકાલીન વૈશ્વિક વિચારને ગુજરાતીમાં આટલી ઊંડાણથી સમજાવવાનો પ્રયત્ન કર્યો એ ખરેખર નોંધપાત્ર કહેવાય. આ તબક્કે ખાલી સાહિત્યનું વિવેચન નહીં, પણ સાહિત્ય કયા તાત્વિક પાયા પર ઊભું છે એની ચર્ચા વધારે ગાઢ બની.
એટલે એમ કે વિવેચન પોતે કઈ ફિલોસોફી પર આધારિત છે એની પણ ચર્ચા થવા લાગી.
હા, ચોક્કસ. એ દિશામાં જ પ્રમોદકુમાર પટેલે વિવેચનનું તત્વજ્ઞાન પર લખ્યું, ચંદ્રકાંત ટોપીવાળાએ અનુઆધુનિકતાવાદની દાર્શનિક ભૂમિકા વિશે વાત કરી, એટલે કે આધુનિકતા પછીના સમયના જે જટિલ વિચારો હતા એને સમજવાની કોશિશ કરી. અહીં એક રસપ્રદ વળાંક એ આવે છે કે સાહિત્ય સિદ્ધાંત, જેને અંગ્રેજીમાં આપણે થ્યોરી કહીએ છીએ, એ પોતે જ એક અભ્યાસનો વિષય બની ગયો.
અચ્છા,
એટલે કે હાલી કોઈ સિદ્ધાંતનો ઉપયોગ કરીને કૃતિને તપાસવી એટલું જ નહીં, પણ એ સિદ્ધાંતો પોતે શું છે, એ કેવી રીતે બન્યા, એમની મર્યાદા શું, એની ચર્ચા પણ થવા માંડી. નીતિન મહેતાનો લેખ સાહિત્ય સિદ્ધાંત અને સાહિત્ય સિદ્ધાંત આનું સારું ઉદાહરણ છે.
અને આ જ સમયગાળામાં પેલો ફ્રેન્ચ વિચારક રોલા બાર્થ અને એના સરંચનાવાદના વિચારો એ પણ ગુજરાતીમાં આવ્યા. હર્ષવર્ધન ત્રિવેદી જેવા એ સમયના યુવા વિવેચકોએ આ નવા વૈશ્વિક વિચારોને ગુજરાતી વાચકો સુધી પહોંચાડ્યા. સંરચનાવાદ
એટલે સાહિત્યકૃતિને એની ભાષા અને સાંસ્કૃતિક સંકેતોની એક સિસ્ટમ તરીકે જોવાની રીત. આ બધું એ જ બતાવે છે કે ગુજરાતી વિવેચન દુનિયાભરના પ્રવાહો સાથે કદમ મિલાવી રહ્યું હતું.
પણ આ બધી ચર્ચા તો મુખ્યત્વે સાહિત્યના સ્વરૂપ, એના સૌંદર્ય, એના સિદ્ધાંતો એની આસપાસ રહી હોય એવું લાગે છે. શું ગુજરાતી તત્વવિચાર આટલેથી જ અટકી ગયો, કે પછી એણે સાહિત્યના સામાજિક પાસાને પણ સ્પર્શ કર્યો?
ના ના, બિલકુલ નહીં. એણે સાહિત્યના સામાજિક પરિમાણોને પણ એટલી જ ગંભીરતાથી લીધા છે.
એમ, એ કઈ રીતે? શું શરૂઆતથી જ સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધની વાત થતી હતી?
હા, પ્રવેશકમાં જ ઉલ્લેખ છે કે છેક શરૂઆતના તબક્કામાં નરસિંહરાવ દિવટિયા જેવા મોટા વિદ્વાને કવિતા અને રાજકીય સંચલન જેવા વિષય પર લખ્યું હતું. એ બતાવે છે કે સાહિત્યને એના વ્યાપક સંદર્ભમાં જોવાની દ્રષ્ટિ પહેલેથી હતી, અને પછીના સમયમાં પણ આ વિચાર ચાલુ રહ્યો. યશવંત શુક્લ જેવા વિવેચકે કવિતાનો સમાજ સંદર્ભ પર ભાર મૂક્યો. એમણે સ્પષ્ટ કર્યું કે કવિતા કંઈ હવામાં નથી લખાતી, એનો સમાજ સાથે ઊંડો સંબંધ છે.
આવી તાત્વિક ચર્ચા થઈ ખરી?
ચોક્કસ. કનુભાઈ જાનીએ એમના લેખ લોકવાંગ્મયનો સામાજિક સંદર્ભમાં આ જ કામ કર્યું. એમણે લોકસાહિત્ય અને બીજી લોકપરંપરાઓને ખાલી ભેગી કરીને વર્ણવી નથી દીધી, પણ એનું સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ શું છે એને તાત્વિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કર્યો. આ બધું એ જ સાબિત કરે છે કે ગુજરાતી તત્વવિચાર ખાલી શિષ્ટ સાહિત્ય કે પશ્ચિમી સિદ્ધાંતો પૂરતો સીમિત નહોતો, એ સમાજ અને સંસ્કૃતિના જે વ્યાપક પ્રશ્નો છે એની સાથે પણ જોડાયેલો રહ્યો.
બાપરે, આટલી લાંબી અને આટલી બધી દિશાઓમાં ફેલાયેલી પરંપરા, એમાંથી લેખો પસંદ કરવાનું કામ સંપાદક માટે કેટલું અઘરું રહ્યું હશે. રમણ સોની આ પસંદગી વિશે પ્રવેશકમાં કંઈ કહે છે?
હા, સંપાદક રમણ સોની બહુ વિનમ્રતાથી નોંધે છે કે આ પુસ્તક તો આટલી લાંબી પરંપરામાંથી કરેલું આચમન માત્ર છે.
આચમન માત્ર?
હા, એટલે કે જાણે સમુદ્રમાંથી ખોબો ભરીને પાણી લીધું હોય એટલું જ. એમણે પ્રયત્ન એવો કર્યો છે કે દરેક મહત્વના વિવેચક જેમણે આ તાત્વિક વિચારણામાં કંઈક આપ્યું છે એનો એક પ્રતિનિધિ લેખ આવી જાય, અને સાથે સાથે કોઈ એક જ મુદ્દો વારંવાર રિપીટ ન થાય, અને તત્વવિચારના જેટલા બને એટલા જુદા જુદા પાસા આવરી લેવાય એની પણ કાળજી રાખી છે. એમનો હેતુ સ્પષ્ટ છે કે આ લેખોમાંથી જે કોઈ પસાર થાય એને ગુજરાતી સાહિત્ય તત્વવિચારની જે વિશાળ અને સમૃદ્ધ ભૂમિ છે એનો એક અંદાજ આવી જાય, એક પરિચય મળી રહે.
તો આ આખી વાતચીતનો સાર શું કાઢી શકાય? આ પ્રવેશકનો અભ્યાસ કર્યા પછી ગુજરાતી તત્વવિચારની આખી સફર વિશે કયા મુખ્ય મુદ્દાઓ તારવી શકાય? મને પહેલું તો એ દેખાય છે કે આ વિચારયાત્રાના મૂળમાં બે મુખ્ય ધારાઓ રહી છે. એક બાજુ પશ્ચિમી, ખાસ કરીને અંગ્રેજી વિવેચન અને ફિલોસોફી, અને બીજી બાજુ આપણી પોતાની સંસ્કૃત કાવ્યમીમાંસા અને ભારતીય દર્શન પરંપરા. અને આ બંને વચ્ચે સતત કંઈક લેવા દેવાનું ચાલતું રહ્યું છે, ક્યારેક સંઘર્ષ પણ થયો છે.
બરાબર, પકડ્યું આપે. એ પહેલો મુદ્દો. બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ પરંપરા કોઈ બંધિયાર કે જડ નહોતી, એ ગતિશીલ હતી. એની અંદર જ આંતરિક ચર્ચા, પોતાની ટીકા, પુનર્મૂલ્યાંકન આ બધા માટે જગ્યા હતી. રામનારાયણ પાઠક અને સુરેશ જોશી જેવા વિવેચકો એના ઉદાહરણો છે. આ અંદરની ચર્ચા જ એને જીવંત રાખે છે.
ત્રીજું, સમય જતાં એનો વ્યાપ વધતો ગયો. ખાલી અંગ્રેજી કે સંસ્કૃત પૂરતું સીમિત ન રહ્યું, દુનિયાભરના સાહિત્યક અને દાર્શનિક પ્રવાહોને એમાં સમાવવામાં આવ્યા. આધુનિકતા, અનુઆધુનિકતાના વિચારો આવ્યા, અને પેલી થિયરી એટલે કે સિદ્ધાંત પોતે જ ચર્ચાનો વિષય બન્યો. આ એક પ્રકારની વૈચારિક પરિપક્વતા બતાવે છે.
અને ચોથો મુદ્દો જે આપણે છેલ્લે વાત કરી તે એ કે તત્વવિચાર ખાલી કૃતિના સ્વરૂપ કે સૌંદર્ય સુધી જ અટકી ન ગયો, એણે સાહિત્યના સામાજિક, સાંસ્કૃતિક અને ક્યારેક રાજકીય સંદર્ભોને પણ એટલી જ ગંભીરતાથી લીધા. આ બધા મુદ્દાઓ ભેગા મળીને એક એવી છબી ઊભી કરે છે કે ગુજરાતી સાહિત્ય વિવેચનમાં તાત્વિક ચિંતનની એક બહુ જ સમૃદ્ધ, સતત ચાલતી અને ઘણા બધા સ્તરોવાળી પરંપરા રહી છે, અને આ પ્રવેશક એ પરંપરાને સમજવા માટે એક અનિવાર્ય ગાઈડ જેવો છે. એને સમજ્યા વગર ગુજરાતી સાહિત્યની ખરી ઊંડાઈ સમજવી મુશ્કેલ છે.
ખરેખર બહુ જ રસપ્રદ વાતચીત રહ્યા. આજે આપણે રમણ સોની દ્વારા સંપાદિત ગુજરાતી સાહિત્ય વિવેચનમાં તત્વવિચારના પ્રવેશકના આધારે ગુજરાતી વિવેચનની વૈચારિક ઉત્ક્રાંતિની એક ઝલક મેળવી.
હા, અને આ ચર્ચાના અંતે મારા મનમાં એક પ્રશ્ન આવે છે. જુઓ, આ પ્રવેશક આપણને લગભગ 20મી સદીના અંત સુધીની વિચારયાત્રા કરાવે છે, પણ હવે આપણે 21મી સદીમાં છીએ, જ્યાં ટેકનોલોજી છે, ડિજિટલ મીડિયા છે, ગ્લોબલાઇઝેશન છે, નવા સામાજિક રાજકીય મુદ્દાઓ છે. આ બધું આપણા જીવનને સતત બદલી રહ્યું છે. તો આવા સમયમાં ગુજરાતી સાહિત્ય અને એના વિવેચન સામે કયા નવા તાત્વિક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
હા, કૃતિનું સ્વરૂપ હવે કેવું, ભાવક કોણ છે અને કેવી રીતે બદલાઈ રહ્યો છે, સાહિત્ય રજૂ કરવાના નવા માધ્યમો કયા છે, આ બધા સંદર્ભમાં ભવિષ્યનું તત્વચિંતન કઈ દિશા લેશે, આ એવા પ્રશ્નો છે જે આવનારા સમયના વિવેચકો અને વિચારકો માટે એક પડકાર પણ છે અને કદાચ દિશા પણ ચિંતે છે.
બિલકુલ, આ વિચાર સાથે જ આજની આપણી વાત અહીં પૂરી કરીએ. આશા રાખીએ કે આ ચર્ચા શ્રોતાઓને ગુજરાતી સાહિત્યક ચિંતનની જે સમૃદ્ધિ છે, જે ગતિશીલતા છે, એનો અનુભવ કરાવવામાં મદદરૂપ થઈ હશે.